એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા અર્થશાસ્ત્રીના વિચારોની, એમ કહીએ કે ઊંડી સફર કરવાના છીએ જેમણે અર્થશાસ્ત્રની દુનિયાને હલાવી દીધી. જ્હોન મેનાર્ડ કેન્સ. અને આ સફરમાં આપણને મદદ કરશે રોબર્ટ સ્કિડેલ્સકીનું પુસ્તક કેન્સ.
નમસ્કાર. અને જો કેન્સની વાત આજે કરવીને એ બહુ જ જરૂરી છે, કારણ કે આપણે હમણાં જ બધું જોયું, 2008ની પેલી વૈશ્વિક નાણાકીય કટોકટી, પછી કોવિડ પછીની જે આર્થિક અસરો થઈ. આ બધા સમયે એક સવાલ ઊભો થાય કે ભાઈ સરકારે શું કરવું જોઈએ, અર્થતંત્રને પાછું બેઠું કેમ કરવું,
બેરોજગારીનું શું,
હા બેરોજગારી કેમ ઘટાડવી. આ બધા સવાલોના મૂળ છે ને એ ક્યાંક ને ક્યાંક કીન્સના વિચારોમાં જઈને મળે છે. એમનો પેલો મધ્યમ માર્ગવાળો આઈડિયા,
એટલે કે સાવ મુક્ત બજાર પણ નહીં
અને સાવ સરકારી નિયંત્રણ પણ નહીં.
બરાબર.
એ વિચાર આજે પણ એટલો જ કદાચ વધારે પ્રસ્તુત છે.
બરાબર. તો આ જે પુસ્તક છે એના લેખક રોબર્ટ સ્કિડેલ્સકી, એ પણ કંઈ જેવા તેવા નથી. એમનું નામ કીન્સના અભ્યાસમાં બહુ મોટું ગણાય.
અરે બિલકુલ. સ્કિડેલ્સકી પોતે જ એક ઓથોરિટી છે. એ ખાલી અર્થશાસ્ત્રી નથી પણ આર્થિક ઇતિહાસકાર છે, પોલિટિકલ ઇકોનોમીના પ્રોફેસર છે અને પાછા બ્રિટિશ સંસદના હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય પણ ખરા. એમણે કીન્સ પર એટલું ડિટેલમાં લખ્યું છે, ત્રણ ભાગમાં તો એમની બાયોગ્રાફી જ છે, જે ફાઇનલ વર્ડ ગણાય છે.
એટલે એમણે પૂરો અભ્યાસ કર્યો છે.
હાસ તો, દાયકાઓ સુધી કીન્સના પર્સનલ લેટર્સ, એમના લખાણો, એ સમયના ડોક્યુમેન્ટ્સ બધું જ એમણે ફેંદી નાખ્યું છે.
અને મને લાગે છે કે એ જ વાત એમના પુસ્તકને ખાસ બનાવે છે. નહીં, એ ખાલી થિયરી નથી સમજાવતા.
બરાબર.
પણ કીન્સને એમના સમયમાં મૂકીને જુએ છે. પહેલું વિશ્વયુદ્ધ, પછી મહામંદી, બીજું વિશ્વયુદ્ધ, આ બધાની અસર કીન્સના વિચારો પર કેવી પડી એ સ્કિડેલ્સકી બહુ સરસ રીતે સમજાવે છે.
સાચી વાત. એમની ખૂબી જે છે કે જે એકેડેમિક દુનિયાની અઘરી વાતો છે ને,
હા,
એને સામાન્ય લોકો સમજી શકે ને એવી રીતે રજૂ કરે છે. અર્થશાસ્ત્રને ફિલોસોફી સાથે, નૈતિકતા સાથે અને રિયલ લાઈફ પોલિસી સાથે જોડે છે. એટલે એમના પુસ્તકમાં કીન્સ ખાલી ઇક્વેશન બનાવનારા અર્થશાસ્ત્રી નથી રહેતા,
પણ એક પૂરા વ્યક્તિત્વ તરીકે સામે આવે છે.
હા, એક વિચારક તરીકે, એમના ફ્રેન્ડ સર્કલ, પેલું બ્લૂમ્સબરી ગ્રુપ, એમની ફિલોસોફિકલ જોડણી, એમને શું મોટિવેટ કરતું હતું, બધું જ.
તો સ્કિડેલ્સકી આ પુસ્તક દ્વારા શું કહેવા માગે છે, એમનો મેઇન પોઈન્ટ શું છે કીન્સ વિશે?
જુઓ, સ્કિડેલ્સકીનો મુખ્ય તર્ક એ છે કે કીન્સને આપણે ખાલી સરકારી ખર્ચ વધારો કહેનારા ટેકનોક્રેટ સમજીએ છીએ, એ ભૂલ છે.
અચ્છા.
એમના મતે કીન્સ એક ઊંડા નૈતિક અને રાજકીય વિચારક હતા. એમણે જોયું કે આજે અનકન્ટ્રોલ્ડ કેપિટલિઝમ છે એ પોતાની જ જાતને નુકસાન પહોંચાડી શકે છે,
મંદી, બેરોજગારી દ્વારા,
હા, સામાજિક અશાંતિ ફેલાવી શકે છે. એટલે એમણે મૂડીવાદને બચાવવા માટે જ અર્થશાસ્ત્રમાં આખી ક્રાંતિ લાવ્યા.
અને આ ક્રાંતિનો પાયો એમની ફિલોસોફીમાં હતો, એમને પેલી અનિશ્ચિતતાની વાત તમે કરી.
બિલકુલ.
અને સમાજ માટે સારું જીવન શું છે, એમાં રાજ્યનો રોલ શું, એ બધું.
બિલકુલ. કેન્સે જે ક્લાસિકલ વ્યૂ હતો ને કે બજારો તો આપોઆપ ફૂલ એમ્પ્લોયમેન્ટ લાવી દેશે, સરકારે કંઈ કરવાની જરૂર નથી, એને જડ મૂળથી પડકાર્યો.
એમણે બતાવ્યું કે ભવિષ્ય તો અનિશ્ચિત છે.
હા, અને આ અનિશ્ચિતતાને કારણે જ લોકો અને કંપનીઓ ખર્ચ કરતા, રોકાણ કરતા અટકી જાય છે અને એટલે જ અર્થતંત્રો લાંબા સમય સુધી મંદીમાં, બેરોજગારીમાં ફસાયેલા રહી શકે છે.
એટલે એમનો ઉકેલ હતો મધ્યમ માર્ગ.
કેપિટલિઝમને ફેંકી નથી દેવાનો, પણ રાજ્ય દ્વારા એનું થોડું મેનેજમેન્ટ કરવાનું, જેથી બજારની ડાયનામિઝમ પણ રહે અને એની જે ખરાબ અસરો છે, અસ્થિરતા, અન્યાય, એ ઓછી થાય. રાજ્ય અહીં એક બેલેન્સિંગ ફોર્સ બને.
એટલે આ પુસ્તક આપણને કીન્સના સાચા ઊંડા વિચારો સમજાવે છે, જે પેલી ટેક્સ્ટબુકમાં આવતી સિમ્પલ વ્યાખ્યાઓથી ઘણા આગળ છે.
હા, અને એ પણ સમજાવે છે કે આજના જે પ્રોબ્લેમ્સ છે, ઇનઇક્વાલિટી, ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, સરકારનો રોલ શું હોવો જોઈએ, એ બધા માટે કીન્સ આજે પણ કેટલા રેલેવન્ટ છે.
ચાલો ત્યારે થોડા ઊંડા ઉતરીએ એમના વિચારોમાં. સ્કિડેલ્સકી શરૂઆત ક્યાંથી કરે છે, કીન્સના બેકગ્રાઉન્ડથી?
હા, એમના જીવન અને વિચારોનો વિકાસ કેવી રીતે થયો ત્યાંથી. કીન્સનો ઉછેર તો ખૂબ પ્રિવિલેજ્ડ હતો, ઈટન, કેમ્બ્રિજ. એમના પર કેમ્બ્રિજ અપોસ્ટલ્સ જેવા ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રુપ્સનો બહુ પ્રભાવ હતો, જ્યાં લોજિક અને આર્ગ્યુમેન્ટ પર બહુ ભાર મુકાતો.
અને પેલું બ્લૂમ્સબરી ગ્રુપ પણ હતું ને, આર્ટિસ્ટ અને રાઇટર્સનું.
હા, એ પણ ખરું, એ લોકો ટ્રેડિશનલ વેલ્યુઝ પર સવાલ ઉઠાવતા, સારું જીવન કોને કહેવાય એની ચર્ચાઓ કરતા. આ બધા અનુભવોથી કીન્સના મનમાં એ વાત બેઠી કે ઇકોનોમિક્સ ખાલી પૈસાનું ગણિત નથી,
પણ એક નૈતિક વિજ્ઞાન છે.
બરાબર, એનો હેતુ સમાજનું ભલું કરવાનો છે. અને અહીંથી જ પેલો અનિશ્ચિતતાનો આઈડિયા આવે છે, જે એમના શરૂઆતના ફિલોસોફીના કામમાંથી આવ્યો હતો.
આ મુદ્દો બહુ અગત્યનો છે, સમજાવશો જરા?
હા, કીન્સે બે શબ્દો વચ્ચે મોટો ફરક કર્યો, જોખમ, રિસ્ક, અને અનિશ્ચિતતા, અનસર્ટનિટી. જોખમ એટલે જેની શક્યતા આપણે ગણી શકીએ, જેમ કે પાસો ફેંકીએ તો 6 આવે એનું રિસ્ક કેટલું?
પ્રોબેબિલિટી.
હા, પણ અનિશ્ચિતતા એટલે એવી વસ્તુઓ જેના વિશે આપણે કશું જ નથી જાણતા, કોઈ કેલ્ક્યુલેશન જ પોસિબલ નથી. દાખલા તરીકે 20 વર્ષ પછી ટેકનોલોજી ક્યાં હશે,
કે કોઈ મોટો પોલિટિકલ ચેન્જ આવશે કે નહીં, યુદ્ધ થશે કે નહીં.
બરાબર, આ બધું અનિશ્ચિત છે, એની કોઈ ગણતરી ન થઈ શકે.
અને આ અનિશ્ચિતતા એ આર્થિક નિર્ણયો પર બહુ મોટી અસર કરે છે. જો ભવિષ્ય ખરેખર અનિશ્ચિત હોય તો પેલો ક્લાસિકલ ઇકોનોમિક્સનો રેશનલ ઇકોનોમિક મેન,
હા, જે વધુ ગણી ગણીને જ નિર્ણય લે,
એ કોન્સેપ્ટ જ ખોટો પડે, ખાસ કરીને લાંબા ગાળાના રોકાણના નિર્ણયોમાં. એ ખાલી ગણિત પર નથી લેવાતા.
સાચી વાત, એ નિર્ણયો ઘણીવાર આપણી અપેક્ષાઓ, આપણા મૂડ, કોન્ફિડન્સ કે ડર પર આધાર રાખે છે. કીન્સે આરે બહુ ફેમસલી એનિમલ સ્પિરિટ્સ કહ્યા.
એનિમલ સ્પિરિટ્સ
એટલે એક પ્રકારનો અંદરનો જુસ્સો કે સહજ વૃત્તિ, જે આપણને કહે છે કે ચાલો રોકાણ કરીએ, અથવા ના ભાઈ અત્યારે નહીં.
અચ્છા, એટલે બધું લોજિકલ નથી હોતું.
ના, અને આનો સીધો મતલબ એ થયો કે બજારોની આગાહી કરવી એ ખાલી મેથ્સ નથી, એમાં સાયકોલોજી પણ સમજવી પડે, જે ક્લાસિકલ મોડલ સમજતા નહોતા, અને એટલે જ અર્થતંત્રમાં તેજી મંદીના ચક્કર ચાલ્યા કરે છે.
ઓકે, આ સમજ સાથે જ કીન્ઝે એમના સમયના જે ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓ હતા એમની ટીકા કરી. એ લોકો શું માનતા હતા મુખ્યત્વે?
ક્લાસિકલ લોકોનો મુખ્ય આધાર હતો સેનો નિયમ, સેઝ લો. પુરવઠો તેની પોતાની માંગ ઊભી કરે છે,
એટલે કે જેટલું બનશે એટલું વેચાઈ જશે.
હા, એમનું માનવું હતું કે જેટલું પ્રોડક્શન થાય એટલી જ ઇન્કમ પેદા થાય, એટલે ક્યારે ઓવરઓલ ડિમાન્ડની કમી ના આવે, બધું વેચાઈ જ જાય, બજારો આપોઆપ બેલેન્સમાં આવી જાય.
અને જો બેરોજગારી હોય તો
પગાર ઘટાડો, એટલે લોકો કામે લાગી જશે, અને વ્યાજનો દર બચત અને રોકાણને હંમેશા સરખા રાખશે, બધું ઓટોમેટિક.
પણ પછી આવી 1930ની મહામંદી, અને આખી થિયરી ઊંધી વળી ગઈ.
બરાબર, લાખો લોકો બેકાર, ફેક્ટરીઓ બંધ, અર્થતંત્રો વર્ષો સુધી ખાડામાં. ક્લાસિકલ ઇકોનોમિસ્ટ પાસે આનો કોઈ જવાબ નહોતો. અને ત્યારે
કીન્સે પોતાનો ક્રાંતિકારી વિચાર રજૂ કર્યો
1936માં, પેલું એમનું ફેમસ પુસ્તક,
હા, ધ જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ ઇન્ટરેસ્ટ ઇન મની.
આ પુસ્તક જ આધુનિક મેક્રો ઇકોનોમિક્સનો પાયો છે. કીન્સનો મુખ્ય દાવો શું હતો?
કે મંદીનું કારણ સપ્લાયની કમી નથી,
પણ ડિમાન્ડની કમી છે.
હા, કુલ માંગ, એગ્રીગેટ ડિમાન્ડ, એટલે કે ઇકોનોમીમાં બધા મળીને જે ટોટલ ખર્ચ કરે છે, લોકો, કંપનીઓ, સરકાર, એ ઓછો છે.
એમણે સેના નિયમને માથા પર ઊભો રાખી દીધો, કહ્યું કે માંગ પુરવઠો ખેંચે છે, પુરવઠો માંગ નહીં.
અને કુલ માંગના પેલું સૂત્ર આપ્યું, સી પ્લસ આઈ પ્લસ જી.
બરાબર, સી એટલે લોકોનો વપરાશ, કન્ઝમ્પશન, આઈ એટલે કંપનીઓનું રોકાણ, ઇન્વેસ્ટમેન્ટ, અને જી એટલે સરકારી ખર્ચ, ગવર્મેન્ટ સ્પેન્ડિંગ.
અને આમાંથી પ્રોબ્લેમ ક્યાં થાય છે?
એમણે જોયું કે સી એટલે કે લોકોનો વપરાશ, એ તો મોટે ભાગે સ્ટેબલ રહે છે, પણ પેલું આઈ, રોકાણ, એ બહુ જ વોલેટાઇલ છે, અસ્થિર છે, કે અનિશ્ચિતતા અને એનિમલ સ્પિરિટ્સને લીધે.
બરાબર,
જ્યારે બિઝનેસમેનને લાગે કે ભવિષ્ય સારું નથી, ડર લાગે, ત્યારે એ લોકો નવા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું બંધ કરી દે, ભલે વ્યાજદર નીચા હોય તો પણ.
અને જેવું રોકાણ ઘટે
એટલે કુલ માંગ ઘટે, પ્રોડક્શન ઘટે, નોકરીઓ જાય, અને ઇકોનોમી મંદીમાં સરી પડે.
આના પરથી જ પેલો ઇન્ટરેસ્ટિંગ બચતનો વિરોધાભાસ, પેરાડોક્સ ઓફ થ્રિફ્ટ આવે છે ને.
હા,
કે મંદી આવે ત્યારે આપણે બધા વિચારીએ કે ખર્ચ ઓછો કરીએ, બચત વધારીએ, જે વ્યક્તિ તરીકે તો લોજિકલ લાગે.
હા, લાગે તો ખરું, પણ જો બધા જ એકસાથે ખર્ચ ઘટાડી દે તો માર્કેટમાં વસ્તુઓ કોણ ખરીદશે?
સાચી વાત.
એટલે શું થાય? કુલ માંગ સાવ પડી ભાંગે, મંદી વધારે ઊંડી બને, લોકોની આવક ઘટે, અને છેલ્લે બધા મળીને જે બચત કરવા ગયા હતા એના કરતા પણ ઓછી બચત થાય.
ઓહ, એટલે જે વ્યક્તિગત સ્તરે સારું લાગે એ સામૂહિક સ્તરે નુકસાન કરે.
હા, વ્યક્તિગત રેશનાલિટી હંમેશા કલેક્ટિવ ગુડમાં પરિણમે એ જરૂરી નથી. આ કીન્ઝનો બહુ મોટો પોઈન્ટ હતો.
તો આનો ઈલાજ શું? જો લોકો ખર્ચ ન કરે, કંપનીઓ રોકાણ ન કરે, તો પછી કોણ? અહીં સરકારનો રોલ આવે, પેલી ગુણક અસર દ્વારા.
એકદમ બરાબર. કિન્ઝે બતાવ્યું કે જ્યારે સરકાર પોતે ખર્ચ કરે, જી, માની લો કે રોડ બનાવવા 100 રૂપિયા ખર્ચે, તો એ પૈસા સીધા કોની પાસે જાય? મજૂરો, કોન્ટ્રાક્ટરો પાસે. હવે એ લોકો શું કરશે? એમાંથી મોટો ભાગ, ધારો કે 80 રૂપિયા, બજારમાં વાપરશે, કરિયાણું લેશે, કપડાં લેશે.
એ પૈસા દુકાનદાર પાસે ગયા.
હા, હવે દુકાનદાર એમાંથી પાછા 60 રૂપિયા બીજે ક્યાંક વાપરશે. એમ કરતા કરતા સરકારનો પેલો 100 રૂપિયાનો શરૂઆતનો ખર્ચ ઇકોનોમીમાં ટોટલ મળીને કદાચ 300-400 રૂપિયાની એક્ટિવિટી ઊભી કરી શકે.
વાહ, આ છે ગુણક અસર.
હા, એટલે મંદીના સમયમાં જો સરકાર ખર્ચ કરે તો એ અર્થતંત્રને એક મોટો ધક્કો મારી શકે છે.
અને પેલી પ્રવાહીતા જાળની વાત પણ સમજવા જેવી છે. જ્યારે બહુ જ અનિશ્ચિતતાનો માહોલ હોય ત્યારે લોકો શું કરે? રોકાણ કરવાને બદલે રોકડા પૈસા, કેશ, પોતાની પાસે રાખવાનું પસંદ કરે, ભલે બેંકમાં વ્યાજ 0 જેવું હોય તો પણ.
હા, એવું બને. આવી સ્થિતિમાં શું થાય કે સેન્ટ્રલ બેંક વ્યાજ દર ગમે તેટલા ઘટાડે ને, તો પણ લોકો ખર્ચ કરવા કે રોકાણ કરવા તૈયાર ન થાય. પૈસા જાણે સિસ્ટમમાં ફસાઈ જાય.
આને જ લિક્વિડિટી ટ્રેપ કહેવાય.
હા, અને કિન્સે કહ્યું કે આવી સ્થિતિમાં મોનિટરી પોલિસી વ્યાજદર ઘટાડવા કામ નથી કરતી. ત્યારે ફક્ત અને ફક્ત સરકારનો ખર્ચ, એટલે કે ફિસ્કલ પોલિસી જ ઇકોનોમીને બહાર લાવી શકે છે.
આ બધું સાંભળીને કોઈને એમ લાગે કે કિન્સ તો સોશિયલિસ્ટ હતા, સરકાર બધું ચલાવે એવું કહેતા હતા. પણ સ્કિડેલ્સ્કી કહે છે કે એવું નથી.
ના ના, બિલકુલ નહીં. કિન્સ રોકાણના સામાજિકીકરણ, સોશિયલાઇઝેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટની વાત કરતા હતા, એ ખરું. પણ એનો મતલબ એ નહોતો કે સરકારે બધી ફેક્ટરીઓ ચલાવવી.
તો શું મતલબ હતો?
એમનો મતલબ હતો કે સરકારે ઓવરઓલ ડિમાન્ડનું લેવલ એવું જાળવી રાખવાની જવાબદારી લેવી જોઈએ જેથી ફૂલ એમ્પ્લોયમેન્ટ રહે. અને આ માટે સરકારે પોતાના ખર્ચ અને ટેક્સેશનનો ઉપયોગ કરીને ઇકોનોમીમાં જે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ થાય છે એના લેવલને મેનેજ કરવું જોઈએ. બસ એટલું જ. બાકી પ્રોડક્શન તો પ્રાઇવેટ સેક્ટર જ કરે.
એટલે સરકાર ડ્રાઈવર નહીં પણ સ્ટેબિલાઇઝર બને.
પરફેક્ટ. અને એમનો પ્રભાવ ખાલી દેશ પૂરતો નહોતો, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પડ્યો. આપણે જે IMF અને વર્લ્ડ બેંક જોઈએ છીએ.
હા, બ્રેટન વુડ્સ કોન્ફરન્સ પછી સ્થપાયેલી.
એની રચના પાછળ પણ કિન્ઝના વિચારોનો બહુ મોટો ફાળો હતો, જેથી દુનિયાભરમાં ટ્રેડ અને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રહે.
જોકે એમની લેગેસી સીધી નથી રહી.
ના, યુદ્ધ પછીના લગભગ 30 વર્ષ કિન્ઝિયન એરા ગણાયા. ખૂબ ગ્રોથ થયો. પણ પછી 1970માં પેલું સ્ટેગફ્લેશન આવ્યું, એટલે મંદી અને મોંઘવારી એકસાથે. ત્યારે એમના વિચારો પર સવાલો ઉઠ્યા.
પણ ફરી પાછા 2008ની કટોકટી પછી.
હા, એમના વિચારોનું જાણે પુનરાગમન થયું. બધા કહેવા લાગ્યા કિન સાચા હતા.
ચાલો તો આટલી ચર્ચા પછી કેટલાક મુખ્ય મુદ્દાઓ તારવીએ, જે આપણને ખાસ કરીને ભારતના સંદર્ભમાં ઉપયોગી થાય. પહેલો મુદ્દો મને લાગે છે પેલી અનિશ્ચિતતા.
ચોક્કસ. આર્થિક નિર્ણયોમાં અનિશ્ચિતતાનું મહત્ત્વ. આપણે ભવિષ્ય નથી જોઈ શકતા અને એ હકીકત જ આપણા વર્તનને ઘડે છે. ભારતમાં જુઓ, ખેડૂત ચોમાસાની ચિંતા કરે,
વેપારી સરકારની પોલિસી બદલાશે એની ચિંતા કરે.
બરાબર. આ બધું કિન્ઝના અનિશ્ચિતતા અને એનિમલ સ્પિરિટ સાથે સીધું જોડાયેલું છે. અને એ આપણને શીખવે છે કે ઇકોનોમિક ફોરકાસ્ટ હંમેશા સાચા નથી પડતા.
બીજો મુદ્દો, બજારો હંમેશા પરફેક્ટ નથી હોતા. ક્યારેક સરકારે વચ્ચે પડવું પડે છે.
હા, એવું માની લેવું કે બધું આપોઆપ ઠીક થઈ જશે એ ક્યારેક ખોટું પડે. મંદી કે કટોકટી વખતે સરકારના સપોર્ટની જરૂર પડે જ. આપણે કોવિડ વખતે જોયું, સરકારે જે પેકેજ આપ્યા.
કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જે ખર્ચ થાય છે.
હા, એ આના ઉદાહરણ છે.
ત્રીજો મુદ્દો, જે કિન્ઝ માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતો, અર્થશાસ્ત્રનો હેતુ ખાલી નફો નથી પણ માનવ કલ્યાણ છે.
બિલકુલ. નોકરીઓ, સારું જીવન ધોરણ, સામાજિક ન્યાય, આ બધું જ ઇકોનોમિક પોલિસીના સેન્ટરમાં હોવું જોઈએ. આપણે અહીં ગુજરાતમાં કે ભારતમાં જ્યારે ગરીબી ઘટાડવાની, શિક્ષણની, આરોગ્યની વાત કરીએ છીએ,
ત્યારે ક્યાંક ને ક્યાંક કિન્ઝના આ નૈતિક પાસાને સ્પર્શીએ છીએ.
ચોથો મુદ્દો, રાજ્યની ભૂમિકા સ્થિરતા લાવનાર તરીકેની, સ્ટેબિલાઇઝર તરીકે. સરકારનું કામ બધું કંટ્રોલ કરવાનું નથી,
પણ ઇકોનોમીમાં જે મોટા ઉતાર ચડાવ આવે એને હળવા કરવાનું છે.
જેમ આરબીઆઈ વ્યાજદર બદલીને કરે છે અથવા સરકાર બજેટ દ્વારા કરે છે.
હા, એ આ જ ભૂમિકા છે. અને છેલ્લો પાંચમો મુદ્દો, વિચારો બહુ શક્તિશાળી હોય છે.
કિન્સે કહ્યું હતું એમ.
હા, કે આપણે જાણતા અજાણતા કોઈ મૃત અર્થશાસ્ત્રીના ગુલામ હોઈએ છીએ. જે આર્થિક થિયરીઓ ચાલે છે એ જ આપણી સરકારની પોલિસી બનાવે છે અને છેવટે આપણી જિંદગી પર અસર કરે છે. એટલે કયા વિચારો ચાલી રહ્યા છે એ સમજવું બહુ જરૂરી છે.
સ્કિડલ્સકીના પુસ્તકમાં કીન્સના કેટલાક કોટ્સ પણ છે જે બહુ યાદગાર છે. પેલું સૌથી ફેમસ, લાંબા ગાળે તો આપણે સૌ મૃત્યુ પામીશું, આનો શું અર્થ કરવો? બહુ નેગેટિવ નથી લાગતું?
ના ના, એ નેગેટિવ નથી. કીન્સ એમ કહેવા માંગતા હતા કે જો આજે લોકો બેરોજગારીથી પીડાતા હોય તો તમે એમને એમ ના કહી શકો કે ભાઈ ચિંતા ન કરો, લોંગ રનમાં બધું સારું થઈ જશે.
અચ્છા, એટલે વર્તમાનની સમસ્યાઓ પર ધ્યાન આપો.
હા, આજની પીડાને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવા પડે, લોંગ રનની રાહ ન જોવાય.
બીજું એક વાક્ય, મુશ્કેલી નવા વિચારો વિકસાવવામાં એટલી નથી જેટલી જૂના વિચારોમાંથી મુક્ત થવામાં છે. આ તો બધે જ લાગુ પડે.
હાસ તો, ખાસ કરીને જ્યારે જૂના વિચારો એટલા જડ કહી ગયા હોય. જેમ કીન્સના ટાઈમમાં ક્લાસિકલ ઇકોનોમિક્સ હતું, જે ચાલી રહ્યું છે એને ચેલેન્જ કરવું હંમેશા અઘરું હોય છે.
અને ત્રીજું, જે આપણે હમણાં જ વાત કરી, વ્યવહારુ માણસો સામાન્ય રીતે કોઈ મૃત અર્થશાસ્ત્રીના ગુલામ હોય છે.
હા, ફરીથી એ જ વાત, વિચારોનો આપણા પર કેટલો અદૃશ્ય પ્રભાવ હોય છે. અને છેલ્લે એક વાક્ય જે કીન્સની મુખ્ય ચિંતા શું હતી એ બતાવે છે, આપણા આર્થિક સમાજની મુખ્ય ખામીઓ સંપૂર્ણ રોજગારી પૂરી પાડવામાં તેની નિષ્ફળતા અને સંપત્તિ અને આવકનું મનસ્વી અને અન્યાયી વિતરણ છે.
એકદમ સ્પષ્ટ, બેરોજગારી અને અસમાનતા આ બે મુખ્ય સમસ્યાઓ એમને દેખાતી હતી.
બરાબર.
તો આ બધી ચર્ચા સામાન્ય માણસને કઈ રીતે ઉપયોગી? શું આ ખાલી ઇકોનોમિસ્ટ માટે જ છે?
ના ના, એવું જરાય નથી. પહેલું તો આ સમજવાથી આપણને સરકારી નીતિઓ અને બજેટની ચર્ચાઓ સમજવામાં મદદ મળે. સરકાર કેમ ખર્ચ વધારે છે, કેમ ઘટાડે છે, આરબીઆઈ વ્યાજદર કેમ બદલે છે, એની પાછળ શું લોજિક છે.
હા, આપણે છાપામાં વાંચીએ કે ટીવી પર જોઈએ ત્યારે વધુ સમજાય.
હા, આપણે નાગરિક તરીકે વધુ જાણકાર બનીએ. બીજું, પર્સનલ ફાઇનાન્સના નિર્ણયોમાં પણ આ કામ લાગે. શેર બજાર કેમ આટલું ઉપર નીચે થાય છે, પેલી એનિમલ સ્પિરિટ્સ યાદ રાખીએ તો સમજાય કે બધું ખાલી ફંડામેન્ટલ્સ પર નથી ચાલતું.
માર્કેટ સેન્ટિમેન્ટ પણ હોય છે.
હા, એટલે બહુ વધારે પડતા આશાવાદી કે નિરાશાવાદી થવાથી બચી શકાય. અને ત્રીજું, એ ક્રિટિકલ થિંકિંગ ડેવલપ કરવામાં મદદ કરે છે.
એટલે કે સવાલો પૂછતા શીખવે છે.
બરાબર. શું સરકારી દેવું હંમેશા ખરાબ જ હોય? શું ફુગાવો ઝીરો જ હોવો જોઈએ? ઇકોનોમિક્સમાં કાળાધળા જવાબો નથી હોતા. જુદા જુદા વિચારો હોય છે, જુદી જુદી અસરો હોય છે. કીન્સ આપણને આ બધું વિચારવા પ્રેરે છે.
સાચી વાત. મારા માટે આ પુસ્તક અને આ ચર્ચામાંથી સૌથી મોટી વાત એ શીખવા મળી કે કીન્સના અર્થશાસ્ત્ર પાછળ એક ઊંડી નૈતિક દ્રષ્ટિ હતી, એક ફિલોસોફી હતી. એ ખાલી સૂકા આંકડા નહોતા, પણ સમાજ કેવો હોવો જોઈએ એની ચિંતા હતી. એ જાણીને ખરેખર ઇમ્પ્રેસ થયો.
અને મારા માટે પેલો અનિશ્ચિતતાનો કોન્સેપ્ટ અને એનિમલ સ્પિરિટ્સની વાત, એ આજે પણ એટલી જ પાવરફુલ લાગે છે. એ આપણને યાદ કરાવે છે કે માણસનું વર્તન, એની લાગણીઓ, એની અપેક્ષાઓ, એ બધું ઇકોનોમી પર કેટલી અસર કરે છે. અને કીન્સનો પેલો બેલેન્સ શોધવાનો પ્રયાસ, મધ્યમ માર્ગ, એ આજે પણ એટલો જ જરૂરી અને એટલો જ ચેલેન્જિંગ છે.
જે ક્લાઇમેટ ચેન્જ, ઓટોમેશનથી આવતી બેરોજગારી, વધતી અસમાનતા જેવા નવા જ પડકારોનો સામનો કરી રહી છે, એને કેવા પ્રકારના નવા મધ્યમ માર્ગની જરૂર છે, આ સવાલ પર વિચારવા જેવું ખરું.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.